જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો, એમાં પ્રશ્ન 89, એના જવાબનો બીજો ભાગ, એટલે પુસ્તકમાં પાનું 51 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 312, ગો ટુ પેજ નંબર 312. તો મૂળ પ્રશ્ન 89માં મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિ જીવના ધર્મ સંબંધી વ્યવહારમાં શું ફેર છે? મિથ્યા દ્રષ્ટિ અને સમ્યક દ્રષ્ટિના ધર્મ સંબંધીના વ્યવહારમાં શું ફેર છે એ પ્રશ્ન છે. એના જવાબરૂપે પહેલો ભાગ આપણે કર્યો છે અને હવે બીજો ભાગ પાનું 51 ઉપર, કે મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ જાણતો નથી. મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ જાણતો નથી, મિથ્યાદ્રષ્ટિને અનુભવ નથી. તેથી પર સ્વરૂપ વિશે મગ્ન બની પર કાર્યને તથા પર સ્વરૂપને પોતાના માને છે. જેણે પોતાનું સ્વરૂપ જાણ્યું નથી એને પોતાના સ્વરૂપ વિશે ખ્યાલ કેવી રીતે આવે? પોતાનું સ્વરૂપ અનુભવ્યું નથી એવો મિથ્યાદ્રષ્ટિ જીવ એ પર સ્વરૂપમાં જ મગ્ન રહે, પર સ્વરૂપમાં જ એ દ્રષ્ટિ કરે, પર સ્વરૂપમાં જ એ કાર્ય કરે, એટલે કે પર સ્વરૂપમાં ખરેખર કંઈ કરી શકતો નથી, પરમાં એ ખરેખર કાર્ય કરી શકતો નથી, પણ એની દ્રષ્ટિમાં એવું જ હોય કે એમાં કંઈક કરી શકે છે. જેણે પોતાના સ્વરૂપને જોયું નથી એ પોતાના સ્વરૂપ તરફ જતો નથી, એટલે એ જે કંઈ કરે છે એ બધું પરના લક્ષ્યે પરમાં કર્યા કરે છે, અને પરમાં ખરેખર કંઈ કરી શકતો નથી, એટલે માત્ર એ વિભાવભાવ રૂપે પરિણમે છે. અને એ પરને પોતાના માને છે, પરમાં પોતે કંઈક કરી શકે છે, પરને પોતે ભોગવી શકે છે એવી એની દ્રષ્ટિ છે, તે જતી નથી. જો એણે પોતાના સ્વરૂપને જાણ્યું હોય, પોતાનું સ્વરૂપ એને અનુભવ દ્વારા ખ્યાલમાં આવ્યું હોય, તો એ પોતે પોતાના સ્વરૂપમાં જાય, અને નથી જતો ત્યારે પણ એને જગતના બીજા બધા જ પદાર્થો પોતાથી ભિન્ન લાગે, પોતાનાથી બીજું બધું જુદું જણાય. પણ જેણે પોતાનું સ્વરૂપ અનુભવ્યું નથી એને તો એવું લાગશે જ નહીં, એટલે એ શું કરે? એટલે એવો એ મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાનું સ્વરૂપ જાણતો નથી, તેથી પર સ્વરૂપ વિશે મગ્ન બની બીજા જે કંઈ પદાર્થો જે છે, બીજા જે કંઈ એને દેખાય છે, જે બધું જ્ઞેય છે, એ બધાની અંદર એ રૂચિ કરીને એ મગ્ન બની એ પર કાર્યને, એના બધા કાર્યો છે એને, એમાં જે કંઈ ક્રિયા થઈ રહી છે એને, તથા એના સ્વરૂપને, એના બંધારણને, પરના સ્વરૂપને, એ બધાને એ પોતાના માને, અને એનો એ કરતા થાય, એનો એ ભોગતા થાય. એટલે તે પ્રકારના કાર્યો કરતો હોવાને લીધે એનો વ્યવહાર છે તે બધો અશુદ્ધ વ્યવહાર કહેવાય. એટલે એવા મિથ્યાદ્રષ્ટિને અશુદ્ધ વ્યવહારી કહેવાય. મિથ્યાદ્રષ્ટિ છે એટલે સ્વને જાણતો નથી, અને જે કંઈ એના કાર્યો થાય છે વ્યવહાર એ બધો એ પરને લક્ષે છે, જેમાં એ પરનું ખરેખર કંઈ કરી શકતો નથી, પણ એની માન્યતામાં એવું છે. એટલે એ બધો જે એનો વ્યવહાર છે તે પરલક્ષી વ્યવહાર છે, એ અશુદ્ધ વ્યવહાર છે. અને એવા અશુદ્ધ વ્યવહારના કરનારાને, એવા અશુદ્ધ વ્યવહારના આચરનારાને અશુદ્ધ વ્યવહાર. તો મિથ્યાદ્રષ્ટિ કેવો છે? અશુદ્ધ વ્યવહારી છે. સમ્યક દ્રષ્ટિ પોતાનું સ્વરૂપ પરોક્ષ પ્રમાણ વડે અનુભવે છે. સમ્યક દ્રષ્ટિ શું કરે છે? પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે. જ્યારે એને સમ્યક દર્શન થાય છે ત્યારે પોતાના સ્વરૂપનો એને પ્રતિભાસ થાય છે, એ ખ્યાલમાં આવે છે. અને સ્વરૂપ કેવું છે? આત્માનું સ્વરૂપ તો અનંત ગુણોનું પિંડ છે, એટલે અનંત ગુણોની નિર્મળ શુદ્ધ પર્યાય છે, એ પણ એને અનુભવમાં આવે છે. એ અનંત ગુણોની પર્યાયનો એક સમયમાં જે એનો અનુભવ છે, એ અનુભવ એના જ્ઞાનની પર્યાયમાં એ બરાબર જાણે છે, અનુભવે છે, એ આસ્વાદે છે. એટલે કે એને સુખ શાંતિ સાતાનો આનંદ એ સમયે થાય છે. એવી એ સમયની જે પર્યાય છે તે સમ્યક દર્શનની પર્યાય છે, તે શુદ્ધ પર્યાય છે. એટલે પોતાના સ્વરૂપને એ અનુભવે છે, પોતાના સ્વરૂપને એ પરોક્ષ પ્રમાણ વડે અનુભવે છે. એટલે અનુભવ જે છે સ્વરૂપનો અનુભવ તો પ્રત્યક્ષ છે, એ તો પ્રત્યક્ષ છે, પણ પોતાના સ્વરૂપની સાથે એ જગતના બધા જ પદાર્થોને એનાથી જુદા જાણે છે, એમાં એ પરોક્ષ પ્રમાણ છે, એમાં પ્રત્યક્ષ નથી. પ્રત્યક્ષ કેમ નથી? કે કેવળ જ્ઞાની છે, એ કેવળ જ્ઞાની ભગવાન પોતે પોતાના આત્માના બધા જ પ્રદેશોથી જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની પર્યાયોને પ્રત્યક્ષ જાણે છે. આવું પ્રત્યક્ષ જાણવું સમ્યક દ્રષ્ટિને નથી, કેવળ જ્ઞાન થયા પછીથી એવું પ્રત્યક્ષ જાણવું થાય છે. એટલે અહીંયા સમ્યક દ્રષ્ટિ છે તે પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, એ તો પ્રત્યક્ષ છે, પરંતુ જગતના બધા જ પદાર્થોને પોતાથી જુદા જાણે છે, એમાં જગતના બધા જ પદાર્થોને એ પરોક્ષ પ્રમાણ વડે જુદા અનુભવે છે. પરસત્તા અને પર સ્વરૂપને પોતાનું કાર્ય નહીં માનતો થકો યોગ મન વચન અને કાયાના દ્વાર વડે પોતાના સ્વરૂપમાં ધ્યાન વિચાર રૂપ ક્રિયા કરે છે. પરસત્તા એટલે જગતના જે કોઈ પણ પદાર્થ છે એ દરેક પદાર્થને હોવાપણું છે, એનું અસ્તિત્વ છે, અને અસ્તિત્વ છે તો એની એ પદાર્થમાં એની સત્તા વર્તે છે. જેમ કે સોનું છે તો સોનામાં સોનાનું હોવાપણું છે, એ અસ્તિત્વ છે, તો સોનામાં સોનાની સત્તા વર્તે છે, એટલે કે સોનામાં સોનાના સ્વભાવે પરિણમન છે, બીજા કોઈના સ્વભાવે પરિણમન નથી. સોનામાં જીવ ગમે તેટલો વખત એ સોનાને હાથમાં પકડી રાખે તો પણ સોનાની અંદર જીવ અંદર પ્રવેશી શકતો નથી. એટલે સત્તા તો એ સોનાની પોતાની જ ચાલે છે. સોનું છે એ સોનાને ગમે તેટલો વખત શરીર સાથે રાખવામાં આવે તો પણ એની અંદર કોઈ શરીરની સત્તા જતી નથી, એની સત્તા પોતાની જ રહે છે, સોનાની પોતાની છે. એમ દરેક દ્રવ્યને પોતાનું અસ્તિત્વ છે અને એની અંદર એ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે, એટલે એની સત્તા છે. એટલે એવી પરની સત્તા અને એ રીતે પરનું સ્વરૂપ, પરનું જેવું સ્વરૂપ છે, પરનું સ્વરૂપ એ પરના ગુણ રૂપે એનું સ્વરૂપ હોય, જે પદાર્થ છે એ પદાર્થ રૂપે એનું સ્વરૂપ હોય. એમાં ગમે તે દ્રવ્ય લઈએ, એ દરેક દ્રવ્યને પોતાના ગુણ છે અને એ ગુણ રૂપે એ દ્રવ્ય પરિણમન કરે છે, તો એ એનું સ્વરૂપ છે. તો એ રીતે પરની સત્તા અને પરના સ્વરૂપને આ સમ્યક દ્રષ્ટિ જીવ છે એ પોતાના નથી માનતો, એને એ પોતાનું કાર્ય નથી માનતો, કે એમાં એ કંઈક કરી રહ્યો છે કે એને ભોગવી રહ્યો છે એવું માનતો નથી. અને પોતાનું મન, પોતાનું વચન અને પોતાની કાયા, પોતાના મન વચન અને કાયા, એના દ્વારા એ પોતાના સ્વરૂપમાં ધ્યાન અને વિચાર રૂપ ક્રિયા કરે છે. એટલે મન વચન અને કાયા એ ખરેખર તો શું છે, એ દ્વાર છે, એ આશ્રવના દ્વાર છે. એમાં એના દ્વારા આશ્રવ થાય, એના દ્વારા આવે આશ્રવ, પણ એને કાબુમાં રાખે છે મન વચન અને કાયા. અને એ દ્વાર છે, એ બારણા છે જેમાં થઈ, અને જો એ ધ્યાન ન રાખે, જાગૃત ન થાય, તો પરના વિચારો આવે, પર વિશેની વાણી અને કાયાની ક્રિયા પણ પર વિશે થાય, એટલે એને દ્વાર કહેવામાં આવે છે. અથવા તો બીજી રીતે લઈએ તો કે મન વચન અને કાયા દ્વારા, એને સાધન સમજીએ તો એના દ્વારા એ પોતે શું કરે છે, એ પોતાના સ્વરૂપમાં જાય છે, પરના સ્વરૂપનો વિચાર કરતો નથી, પરની સત્તા ને પોતાની માનતો નથી, પરમાં પોતાનું કાર્ય થાય છે એમ માનતો નથી. એટલે એ મન વચન અને કાયા દ્વારા પોતાના સ્વરૂપમાં એ ધ્યાનમાં, અથવા તો ધ્યાનમાં નથી તો એ પોતાના સ્વરૂપને મનોમંથન દ્વારા, વિચાર દ્વારા, વિકલ્પ સહિત એમાં જવાના પ્રયાસ રૂપ ક્રિયા કરે છે. અને તે કાર્ય કરતા તે મિશ્ર વ્યવહારી કહેવાય, ક્રિયા કરે છે એમ કહ્યું અહીંયા. એટલે વિચાર અને ધ્યાન બંને લીધા છે સાથે, વિચાર છે એટલે વિકલ્પ સહિત છે અને ધ્યાન છે. માત્ર જો ધ્યાન હોય, માત્ર એકલું ધ્યાન હોય પોતાના સ્વરૂપમાં, માત્ર એકલો એ ચાલ્યો જતો હોય તો એ સમય છે એ તો ધ્યાનનો સમય છે, નિર્વિકલ્પ દશા છે. એટલે ત્યાં તો નિશ્ચય છે, એ ધ્યાન છે, એ તો ઉપયોગ શુદ્ધ થયો છે, પણ એમ નથી. અને વિચાર અને ધ્યાન બંને છે અને ક્રિયા એ રીતે કરે છે, પોતાને બીજાથી જુદો માની અને એ જે કંઈ કાર્ય કરે છે તો એ સમયે એને જે કંઈ કરે છે એને એ અપેક્ષાએ વ્યવહાર કહેવામાં આવ્યો. અને સાથે એને પોતાના સ્વરૂપનું ભાન છે, એના લક્ષ્ય જે કંઈ કરે છે એ અપેક્ષાએ એને એ શુદ્ધતા પણ છે અને વ્યવહાર પણ છે, એટલે મિશ્ર વ્યવહારી કહેવામાં આવ્યો. કેવળ જ્ઞાની જીવ, જેને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે, તેને યથાખ્યાત ચારિત્રના બળ વડે શુદ્ધ આત્મ સ્વરૂપમાં રમણશીલ છે, તેથી તે શુદ્ધ વ્યવહારી કહેવાય. કેવળ જ્ઞાન થાય છે એવો આત્મા, કેવળ જ્ઞાન કોને થાય? શ્રમણને, મુનિને, સંસારીને કેવળ જ્ઞાન થાય નહીં. જે મુનિ થયો છે, સાતમા ગુણસ્થાને જેની સ્થિતિ છે અને ત્યાંથી જે પુરુષાર્થ ઉપાડે છે, એટલે ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે, લીન થાય છે, એને જ કેવળ જ્ઞાન થાય. બાકી કોઈને કપડાં પહેરેલી દશાની અંદર કે ઘરમાં બેઠા બેઠા કેવળ જ્ઞાન ન થઈ શકે, સમ્યક દર્શન થાય પણ કેવળ જ્ઞાન ન થાય. એટલે કેટલાક લોકો ભૂલ કરતા હોય છે કે કપડાં પહેરેલા હોય ને રાજા હોય ને ઘોડા ઉપર જતા હોય ને હાથી ઉપર જતા હોય ને કેવળ જ્ઞાન થઈ જાય ને, આ બધી વાત જે છે એ કેવળ જ્ઞાન માટે નહીં પણ એ સમ્યક દર્શન માટે હજી કહી શકાય કે ભાઈ એને કોઈક વખત એવું બને કે એકાગ્રતા ખૂબ બરાબર એકાગ્રતા થઈ હોય તો એવું સમ્યક દર્શન થાય, એકાગ્રતામાં સમ્યક દર્શન થાય છે. એટલે એ વખતે એને એ ભલે પોતે સંસારમાં રહ્યો છે, ગૃહસ્થાશ્રમમાં છે, તો પણ એને સમ્યક દર્શન થઈ શકે પણ કેવળ જ્ઞાન ન થાય. કેમ કે કેવળ જ્ઞાન થાય ત્યારે તો એનું ચારિત્ર કેવું હોય, બાહ્યમાં અને અંતરંગ ચારિત્રમાં કોઈ ફેર ન હોય, એ પૂર્ણપણે અપરિગ્રહી થયો હોય, કોઈ પણ પ્રકારના એને પરિગ્રહ હોય જ નહીં એવી એની દશા હોય, બધા જ પ્રકારના એને પરિગ્રહનો એને ત્યાગ હોય, 10 બાહ્ય અને 14 અંતરંગ એમ 24 પ્રકારના પરિગ્રહનો એને પૂર્ણપણે ત્યાગ હોય, અંતરંગ અને બાહ્ય પરિગ્રહ એને છોડ્યા હોય, મનમાં પણ વિચાર વિકલ્પ રૂપે પણ હોય નહીં, અને પાછો એ ધ્યાનમાં હોય એટલે સાતમા ગુણસ્થાનની દશા છે એ વખતે એમાં ખૂબ પુરુષાર્થ કરી અને એમાં ધ્યાનમાં એ સ્થિર થઈ જાય છે તો પછી એ 8મું 9મું 10મું એમ ગુણસ્થાનની શ્રેણીને ચડે છે એટલે આગળ વધે છે. એ બધું એને અંતર્મુહૂર્તમાં, અંતર્મુહૂર્ત એટલે 2 ઘડી કરતા ઓછો સમય, 2 ઘડી એટલે 48 મિનિટ, એટલે 48 મિનિટ જેટલા સમયમાં, એના કરતા સહેજ ઓછો સમય પણ હોય, 48 મિનિટ કરતા ઓછો એટલે ગમે તેટલો, 48 મિનિટ કરતા ઓછો, 2 ઘડી કરતા ઓછો એટલે અંતર્મુહૂર્તની અંદર એને 10મું ગુણસ્થાન આવી જાય છે, અને ત્યાર પછીથી ફરી બીજા અંતર્મુહૂર્તની અંદર એ 12મે ગુણસ્થાને પહોંચી અને સુખુ ધ્યાનનો પુરુષાર્થ કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ બધો જ સમય એ ધ્યાનમાં જ છે, આ બધો સમય છે ધ્યાનમાં છે. જો ધ્યાનમાંથી બહાર આવે તો 6ઠું ગુણસ્થાન થઈ જાય છે, એટલે 7મું 8મું 9મું 10મું એનાથી પછી 12મે જાય ત્યાં સુધીમાં વચ્ચે એ કંઈ બહાર આવતો જ નથી, એટલે એ ધ્યાનમાં જ છે, એટલે કે એ નિર્વિકલ્પ દશામાં જ છે, અને એ નિર્વિકલ્પ દશામાં છે ત્યારે એને પરિગ્રહનો પૂર્ણપણે ત્યાગ છે, અંતરંગ પરિગ્રહ પણ કોઈ રહ્યા નથી એવી દશા છે, એટલે બાહ્યમાં પણ એમ છે અને અંતરંગ પણ એવી દશા છે, એટલે મુનિની દશા છે, મુનિની અદ્ભુત દશા છે, એટલે એ ચારિત્ર છે એને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે. જ્યારે એને 12મું ગુણસ્થાન પ્રગટ થાય છે ત્યાર પછીથી એ બહાર આવતા જ નથી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, તો એ ચારિત્રને યથાખ્યાત ચારિત્ર કહેવામાં આવે છે, અને એ યથાખ્યાત ચારિત્રના બળ વડે પોતે શુદ્ધ આત્મામાં જ રહી જાય છે, પછી એ બહાર આવતા જ નથી, એ પોતે પોતાના સ્વરૂપમાં જ રમણતા કરે છે, ત્યાં જ સ્થિરતા કરે છે, એવું એ ચારિત્ર તે યથાખ્યાત ચારિત્ર છે. એટલે એવું યથાખ્યાત ચારિત્ર હોય એટલે એમનો વ્યવહાર કેવો કહેવાય, તો કે શુદ્ધ વ્યવહાર કહેવાય, તો એમને શુદ્ધ વ્યવહારી કહેવાયા છે. તો પેલા મિથ્યા દ્રષ્ટિને જે કહેવામાં આવ્યા એ શું કહેવામાં આવ્યા, એને અશુદ્ધ વ્યવહારી કહેવામાં આવ્યા, મિથ્યા દ્રષ્ટિને અશુદ્ધ વ્યવહારી કહેવામાં આવ્યા. પછી સમ્યક દ્રષ્ટિમાં 2 પ્રકાર લીધા, એમાં એક તો કે જેને કેવળ જ્ઞાન પ્રગટ નથી કર્યું એવા એમને મિશ્ર વ્યવહારી કહ્યા, કેમ કે એ પોતે પોતાના સ્વરૂપનો ધ્યાન ને વિચાર રૂપ ક્રિયામાં એમને વ્યવહાર વર્તે છે, એટલે એવા વ્યવહારને મિશ્ર વ્યવહાર કહી અને મિશ્ર વ્યવહારી કહેવાયા. અને સમ્યક દ્રષ્ટિમાં બીજા જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે અને એમનું યથાખ્યાત ચારિત્ર છે, શુદ્ધ ચારિત્ર છે, પૂર્ણતા પ્રગટ કરી છે, એમના વ્યવહારને શુદ્ધ વ્યવહાર કહ્યો, એટલે પૂર્ણપણે શુદ્ધ વ્યવહાર હોવાથી શુદ્ધ વ્યવહારી કહેવાયા. તો તેનામાં યોગ આરૂઢ અવસ્થા વિદ્યમાન છે તેથી તેને વ્યવહારી નામ કહ્યો. જો હવે એક સ્પષ્ટતા અહીંયા કરી છે કે કેમ એમને વ્યવહારી કહ્યા, આમ તો એમને કેવળ જ્ઞાન પ્રગટ કરી લીધું છે પછી એમને વ્યવહાર ક્યાં છે જ, કોઈ પણ પ્રકારનો હવે તો વ્યવહાર રહ્યો જ નથી, તો વ્યવહારી શુકરા કહેવા, શુદ્ધ વ્યવહારી પણ કહેવાની શું જરૂર છે. તો એની અહીંયા સ્પષ્ટતા આપી છે કે એમને યોગ છે, યોગ છે, હજી શરીર સાથેનો યોગ એમનો રહ્યો છે, એ આત્મા હજી શરીરની સાથે છે એટલા માટે થઈ અને એ યોગ આરૂઢ અવસ્થા વિદ્યમાન છે એમ કહ્યું, યોગ છે એનો અર્થ છે, તેથી તેમને એ અપેક્ષાએ એમને વ્યવહાર કહ્યો. અને એ શુદ્ધ વ્યવહારની મર્યાદા 13મા ગુણસ્થાનથી માંડી 14મા ગુણસ્થાન સુધી જાણવી, યથા અસિદ્ધત્વ પરિણમનત્વાતો વ્યવહાર, એટલે જ્યાં સુધી 14મું ગુણસ્થાન આવે છે ત્યાં સુધી, એટલે 13મા ગુણસ્થાનમાં પૂરેપૂરી એ અવસ્થા છે એ યથાખ્યાત ચારિત્રની છે, છતાં પણ યોગ છે, શરીર સાથે યોગ રહ્યો છે એટલે એમને શુદ્ધ વ્યવહારી કહેવાય, અને એટલા માટે જ કે એમને હજી યોગ છે, તો યોગ છે તો એમને સાતાવેદની કર્મ બંધાય છે, કસાય રહ્યા નથી, એટલે એમને જે કર્મ બંધાય છે એ માત્ર એક સમયનું બંધાય છે, કસાય નથી એટલે સ્થિતિબંધ નથી, કસાય નથી એટલે સ્થિતિબંધ અને અનુભાગ બંધ નથી, માત્ર પ્રદેશ અને પ્રકૃતિ બંધ છે, અને પછી સ્થિતિ નથી તો એક જ સમયની સ્થિતિ ગણાય, એટલે એક સમયનું એ સાતાવેદની એ બંધાય અને બીજા સમયમાં ભોગવાય, એટલે એવા કેવળી ભગવાનને સાતા વર્તે છે, અને એ બધો એમનો શુદ્ધ વ્યવહાર કહેવાય, એવા એ શુદ્ધ વ્યવહારી છે. તો સમ્યક દ્રષ્ટિમાં બે પ્રકારના લીધા, એક કેવળી ભગવાનને લીધા અને બીજા સાધક લીધા, એ બંનેના વ્યવહાર કેવા છે, ધર્મ વ્યવહાર એની વાત કરી. હવે અહીંયા વધારે વાત આગળ કરે છે કે જ્યાં સુધી મિથ્યાત્વ અવસ્થા છે ત્યાં સુધી, જ્યાં સુધી મિથ્યાત્વની અવસ્થા છે ત્યાં સુધી અશુદ્ધ નિશ્ચયાત્મક દ્રવ્ય અશુદ્ધ વ્યવહારી છે. સમ્યક દ્રષ્ટિ થતાં માત્ર ચતુર્થ ગુણસ્થાનથી માંડી બારમા ગુણસ્થાનક સુધી મિશ્ર નિશ્ચયાત્મક જીવદ્રવ્ય મિશ્ર વ્યવહારી છે, અને કેવળ જ્ઞાની શુદ્ધ નિશ્ચયાત્મક શુદ્ધ વ્યવહારી છે. જે આપણને ઉપર સમજાયું એ વાતને અહીંયા ચાર લીટીમાં સમાવી લીધી, કે જ્યાં સુધી મિથ્યાત્વની અવસ્થા છે ત્યાં સુધી એ અશુદ્ધ વ્યવહારી છે, એટલે એ અશુદ્ધ નિશ્ચયાત્મક દ્રવ્ય, એ દ્રવ્યને અશુદ્ધ નિશ્ચયાત્મક દ્રવ્ય કહ્યું. અને સમ્યક દ્રષ્ટિ થતાં બે પ્રકારની સ્થિતિ થાય છે, કે માત્ર સમ્યક દ્રષ્ટિ છે અને કેવળ જ્ઞાન પ્રગટ નથી કર્યું તો એવો સાધક જીવ ચોથું ગુણસ્થાન સમ્યક દર્શનનું, સમ્યક દર્શન થાય એટલે ચોથું ગુણસ્થાન, તો ચોથા ગુણસ્થાનથી માંડી અને બારમા ગુણસ્થાન સુધી એ મિશ્ર વ્યવહારી છે, એ મિશ્ર નિશ્ચયાત્મક જીવદ્રવ્ય કહેવાય એટલે મિશ્ર વ્યવહારી છે. અને કેવળ જ્ઞાન થયા પછીથી એને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થયું છે પછીથી એનો વ્યવહાર છે તે શુદ્ધ વ્યવહાર છે, એટલે શુદ્ધ નિશ્ચયાત્મક શુદ્ધ વ્યવહારી છે. તો આ પ્રમાણે અહીંયા સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિ જીવના ધર્મ સંબંધીના વ્યવહારની વાત કરી. હવે પ્રશ્ન નેવું, ક્વેશ્ચન 90, અધ્યાત્મશાસ્ત્રમાં વ્યવહારને અભૂતાર્થ અસત્યાર્થ કયો છે તેનો સો અર્થ સમજવો. જો શાસ્ત્રની અંદરની વાતો જે છે એ બરાબર સમજવી જોઈએ, એની અપેક્ષા બરાબર ન સમજીએ તો ઘણા ગૂંચવાળા થાય, અને પછી એને લીધે થઈ અને આપણે ઘણી બધી વસ્તુને છોડી અને સત્યને છોડી અને બહાર નીકળી જઈએ કે ના ના આવું તો હતું હશે એમ માનીને બહાર નીકળી જઈએ. મોટાભાગના જીવો જે છે એમને અભ્યાસ નથી હોતો, એટલા માટે ગુરુદેવની જે વાત છે એને સમજી નથી શકતા, અને સમજ્યા વગર એક પ્રવચન સાંભળીને પછી છોડીને ચાલ્યા જાય છે. એ હીરાની સમજ નથી એટલે એ હીરાને પથરા સમજીને ચાલ્યા જાય, એના જેવી વાત છે પ્રભુ. એટલે શાસ્ત્રોનો અભ્યાસ ન કર્યો હોય અને એવી ઊંચી વાતને આપણે સમજવા જઈએ ત્યારે ન સમજાય તો આપણે માર્ગદર્શકની મદદ લઈ અને એને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. શાસ્ત્રનો અભ્યાસ કરવો એવો પુણ્યનો યોગ હોય તો થાય, બાકી તો શાસ્ત્રના અભ્યાસ કોઈ સહેલાઈથી થઈ જતા નથી. શાસ્ત્રના અભ્યાસની રૂચિ હોય પણ એવા નિમિત્ત મળવા અને એવી પોતાની પણ એવી પરિણતિ થવી એ બધું દુર્લભ છે. આ કાળની અંદર એવા આગમોનો અભ્યાસ, શાસ્ત્ર એટલે આગમ, એવા જે પંચ પરમ આગમ કુંકુંદાચાર્ય ભગવાનના છે એવા આગમનો અભ્યાસ કરવો, એવો અભ્યાસ કરવાનો અવસર મળવો અને એવા અભ્યાસ તરફ રૂચિ થવી અને એ અભ્યાસ સમજણ પડવી, વસ્તુનું સ્વરૂપ સમજાવવું, આ બધું એવો પુણ્યનો પ્રતાપ હોય, પૂર્વે એવું કંઈક કરીને આવ્યા હોય તો થાય, એ સિવાય તો થાય નહીં. બાકી ઘરમાં પુસ્તક હોય, સીડી હોય, બધું પડ્યું હોય પણ પ્રમાદમાં, અને પ્રમાદમાં જીવ પોતાનો બધો કાળ પૂરો કરે, જીવન પૂરું એમ જ એ પ્રમાદમાં જ કાઢી નાખે અને પછી એને ચાર ગતિમાં રખડવાનું થાય. પણ જો એવા આગમનો અભ્યાસ કરે છે તો પછી એની દ્રષ્ટિ બદલાય છે, સમ્યક દર્શન થાય છે અને પુરુષાર્થ ઉપડે છે. અનંત સુખનું ધામ એવા ભગવાન આત્મા તરફ દ્રષ્ટિ જતા એને પછી બીજું બધું મોડું લાગે છે, બીજી બધી જગ્યાએ એને એને ફિકાસ લાગે છે, ક્યાંય રસ પડતો નથી, એવી દશા થાય છે. એટલે પ્રભુ એવા આગમોનો અભ્યાસ કરવો જોઈએ. અને એમાં અધ્યાત્મશાસ્ત્ર, અધ્યાત્મશાસ્ત્ર એટલે કે જેમાં આત્માને મુખ્ય કરીને વાત કરવામાં આવી હોય એ બધા અધ્યાત્મના શાસ્ત્ર છે આગમમાં પણ. અને સમય ઓછો હોય, જ્યારે જીવનમાં હવે બહુ સમય આપણી પાસે રહ્યો ન હોય, તો બને ત્યાં સુધી અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસ તરફ લક્ષ્ય રાખવું જોઈએ. બીજું બધું જો જાણવાનો પ્રયત્ન કરશો વધારે, તો એમાં સમય ઘણો ચાલ્યો જશે અને મૂળ વાત રહી જશે. કેમ કે શાસ્ત્રો ઘણા છે, આગમનો તો કોઈ પાર નથી, એની અંદર એનું જ્ઞાન કરવા બેસશો તો પાર નહીં આવે. એટલે બીજા બધા જે શાસ્ત્રો છે, જે કંઈ આગમ બીજા છે, એને જેટલા જરૂર હોય એટલા પ્રમાણમાં જાણી અને વિશેષ સમય અધ્યાત્મશાસ્ત્રના અભ્યાસમાં આપવો જોઈએ. એટલે એવા અધ્યાત્મશાસ્ત્રનો જ્યારે આપણે અભ્યાસ કરીએ ત્યારે નિશ્ચયને અને વ્યવહારને એને બરાબર સમજવા જોઈએ, એના કથનોને બરાબર જાણવા જોઈએ. એટલે અહીંયા એ વાત લીધી છે કે અધ્યાત્મશાસ્ત્રમાં નિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહારનયને અભૂતાર્થ અસત્યાર્થ કયો છે, પણ તેનો અર્થ એ નથી કે વ્યવહારનય નથી અને તેનો કોઈ વિષય નથી, અર્થાંત સર્વથા કોઈ વસ્તુ જ નથી. આ વાતને આપણે સમજીએ, બધાને એટલો અભ્યાસ ન હોય એટલે મુશ્કેલી પડે, પણ આપણે સમજીએ. બહુ સુંદર વાત છે, ભલે આટલી જ વાત સમજાય પણ એમાં ઘણા શાસ્ત્રોનો સાર આવી જાય એવી વાત છે. અધ્યાત્મશાસ્ત્ર વિશે તો આપણે વાત કરી કે જે આત્માને લક્ષે, જે આત્મા સ્વરૂપમાં જવા માટે થઈ આત્માનું જ વિવેચન વર્ણન કરતા હોય, આત્માના ગુણોની વાત કરતા હોય, આત્મા સંબંધી અને આત્મામાં જવા માટેની જેમાં વાત આવતી હોય એવા બધા અધ્યાત્મશાસ્ત્રની વાત કરવી છે આપણે. તો એવા અધ્યાત્મશાસ્ત્રની અંદર નિશ્ચયનયની અપેક્ષા, એટલે નિશ્ચયનયથી એટલે આત્માને મુખ્ય કરીને જ્યારે કહેવામાં આવ્યું હોય ત્યારે એમાં વ્યવહારનય છે એને કેવો કહી દીધો છે, એ વ્યવહારનયને અભૂતાર્થ એટલે એ છે જ નહીં, પહેલા હતો જ નહીં એમ કહ્યો. અને એટલું કહ્યું એ તો ઠીક છે, પણ આગળ એમ કહ્યું અસત્યાર્થ, એ સત્ય છે નહીં, એ અસત્ય છે. વ્યવહારનયના વિષયને અસત્ય કહ્યો એમ કહી અને છેવટે કહેવું શું છે, એ નિશ્ચયનયને તું મુખ્ય કરીને નિશ્ચયનયથી આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એનો તું નિર્ણય કરી અને એનું મહાત્મ્ય વધાર, એનું ઇમ્પોર્ટન્સ તને એટલું લાગવું જોઈએ કે જગતમાં એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ બીજી તને કોઈ લાગે જ નહીં, એવું એનું ઇમ્પોર્ટન્સ તને વધવું જોઈએ, મહાત્મ્ય ઇમ્પોર્ટન્સ, એનું મહાત્મ્ય તું વધાર, વધારતા વધારતા ક્યાં સુધી લઈ જા તું, કે એમાં તું સ્થિર થઈ જા ત્યાં સુધી તને એનું મહાત્મ્ય આવે તો જ તું એમાં જઈ શકીશ. એટલે એ મહાત્મ્ય વધારવું છે તો પછી બીજી બધી વસ્તુ જે છે એને એને સ્વાભાવિક રીતે શું કરવું પડે, એનું મહાત્મ્ય ઘટાડવું પડે. એટલે એને પછી એની કિંમત લાગે નહીં, એની વેલ્યુ કંઈ રહે નહીં, માત્ર આત્માની જ એને કિંમત લાગે, આત્માની જ વેલ્યુ હોય, એ સિવાય બીજું બધું એને યુઝલેસ લાગે, નકામું લાગે. અને એવું નકામું જો લાગે એમ થાય તો જ એ આત્મામાં જાય, એ સિવાય આત્મામાં જવાશે નહીં. જો એને મનમાં એમ હશે કે આ બધું બીજું બધું જે છે એ પણ બરાબર છે, એ પણ ઉપયોગી છે, એ પણ કામ આવે એવું છે, એનાથી પણ આત્મામાં જવાશે અથવા તો એનાથી પણ મને સુખ થશે, તો એ પોતે આત્મામાં જઈ શકશે નહીં. અને આત્મામાં જવા માટે થઈ અને પોતાના ત્રણેય કાળ રહેવાવાળા શુદ્ધ નિર્મળ સ્વરૂપનું એને પહેલા અભ્યાસ દ્વારા ભાન થાય અને ત્યાર પછીથી એને અનુભવ દ્વારા ભાન થાય છે. એટલે અનુભવ નથી થયો ત્યાં સુધી એને અભ્યાસ તો એવો જ રાખવો પડશે કે શુદ્ધ નિર્મળ સ્વરૂપ કેવું છે. એટલે કર્મરહિત દશા કેવી છે, તો કર્મરહિત દશા કોની છે, તો કેવળી ભગવાન જેમણે ઘચાર ઘાતી કર્મનો નાશ કર્યો છે એમની દશાનો વિચાર કરે અને સિદ્ધ ભગવાનની દશાનો વિચાર કરે, એ તો પૂર્ણપણે કર્મરહિત થયા છે. એટલે એમના આત્માનું સ્વરૂપ કેવું છે, તો કે પૂર્ણ શુદ્ધ સ્વરૂપ છે. એ શુદ્ધ સ્વરૂપ કેવું હોય, તો કે સિદ્ધ ભગવાનનું જેવું સ્વરૂપ હોય એવું શુદ્ધ સ્વરૂપ હોય. શુદ્ધ સ્વરૂપની આપણે કોઈને વાત કરવી હોય તો કે શુદ્ધ સ્વરૂપ કર્મ વિનાનું, કર્મની મલિનતા વિનાનું કેવું હોય? તો કે સિદ્ધનું જેવું સ્વરૂપ છે એવું હોય. અને અપેક્ષાથી આપણે કેવળી ભગવાનને પણ લઈએ છીએ, કેમ કે અઘાતી કર્મ જે છે એ બીજી રીતે કોઈ રીતે આત્માને હાનિ પહોંચાડનારા કોઈ રીતે નથી. તો એવું શુદ્ધ સ્વરૂપ જે છે એનું ભાન કરવું હોય તો એવા શુદ્ધ સ્વરૂપનું એને પહેલા અભ્યાસ કરવો જોઈએ અને પછી એવું અનુભવમાં લેવું પડે. અને એવું અનુભવમાં લેવું હોય તો એવા શુદ્ધ સ્વરૂપ વિશે વિચાર કરશે તો એમાં જવાશે, મલિનતાનો વિચાર કરશે, કર્મનો વિચાર કરશે તો એમાં જવાશે નહીં. એટલે એની દ્રષ્ટિમાં શું આવવું જોઈએ? એવું શુદ્ધ સ્વરૂપ જ આવવું જોઈએ. એની દ્રષ્ટિનો વિષય શું હોય? કે એવું શુદ્ધ સ્વરૂપ. શુદ્ધ સ્વરૂપ પોતાનું નથી, પણ એ શુદ્ધ સ્વરૂપને વિચારી શકે કે નહીં? સિદ્ધ ભગવાનનું શુદ્ધ સ્વરૂપ જે છે એને એ સ્મરણમાં લાવી વિચાર કરી, એના તરફ મનન મંથન કરી, ચિંતન કરી અને એવા શુદ્ધ સ્વરૂપનો એ વિચાર કરી શકે. એટલે જ્યારે એને પોતાના સ્વરૂપને જ્યાં સુધી એ શુદ્ધ નહીં માને ત્યાં સુધી એ પોતાના સ્વરૂપમાં કેવી રીતે જશે? એટલે સિદ્ધ ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ મારું છે, ભલે વર્તમાનમાં પર્યાયમાં નથી પણ એવું શુદ્ધ નિશ્ચય નહીંથી એ સ્વરૂપ મારું છે એમ એને દ્રષ્ટિમાં લાવવું પડશે. એવું દ્રષ્ટિમાં લાવશે એટલે પછી એ શુદ્ધ સ્વરૂપ તરફ દ્રષ્ટિ થશે અને પછી એવા શુદ્ધ સ્વરૂપનો અનુભવ થશે. તો એવી રીતે એ શુદ્ધ સ્વરૂપને દ્રષ્ટિનો વિષય બનાવવો છે ત્યારે એ નિશ્ચય નહીંથી એ શુદ્ધ સ્વરૂપ જેવું જણાય છે એને મુખ્ય કરીને વાત કરવામાં આવે. અધ્યાત્મ શાસ્ત્રમાં એને મુખ્ય કરીને વાત કરવામાં આવે, દ્રવ્યાનુયોગમાં એને મુખ્ય કરીને વાત કરવામાં આવે. એટલે એ નિશ્ચય નહીંને મુખ્ય કરીને વાત કરી છે તો એમાં એમ કહ્યું હોય કે શુદ્ધ નિશ્ચય નહીં છે એ જ સત્યાર્થ છે, એ જ ભૂતાર્થ છે. ભૂતાર્થ છે એટલે પહેલેથી જ છે, કાયમ રહેવા વાળું, ટકીને રહેવા વાળું છે તે ભૂતાર્થ છે. અને અભૂતાર્થ છે એટલે પહેલેથી નથી, પાછળથી થયું છે, ક્ષણિક છે. અને એ જ રીતે ભૂતાર્થ છે અને સત્યાર્થ છે એ નિશ્ચય નહીંથી કહેવામાં આવ્યું. અને એ જ વસ્તુને વ્યવહારથી જો કહેવામાં આવે તો એ બધાને એ અભૂતાર્થ છે અને અસત્યાર્થ છે. તો અભૂતાર્થ છે એટલે પાછળથી થયું છે, કાયમ ટકીને રહેવાવાળું પણ નથી. અને અસત્ય છે, અસત્ય છે એમ કહીને કહેવું એ છે કે પેલું જે છે એ જ સત્ય છે, જેના તરફ દ્રષ્ટિ કરાવી છે, જેનું મહાત્મ્ય બતાવવું છે એ જ સત્ય છે એમ સ્થાપવું છે. એટલે એવા વ્યવહાર નહીંને અભૂતાર્થ અને અસત્યાર્થ કહ્યો છે. શેમાં? એ અધ્યાત્મના શાસ્ત્રમાં. એમાં અપેક્ષા શું છે? કે દ્રષ્ટિને શુદ્ધ નિર્મળ સ્વરૂપ તરફ લઈ જવી છે, દ્રષ્ટિનો વિષય બતાવવો છે એટલા માટે. એટલે નિશ્ચય નહીંની અપેક્ષાથી એ અધ્યાત્મશાસ્ત્રમાં હંમેશા વ્યવહાર નહીંને ગૌણ કરીને કહેવામાં આવ્યો હોય, વ્યવહાર નહીંને અભૂતાર્થ કયો કે અસત્યાર્થ કયો એ બધું જે કહ્યું છે એ બધું એને ગૌણ કરીને કહેવામાં આવ્યો છે. એમ નથી કે અભાવ કરીને, એટલે કે એવો વ્યવહાર કોઈ છે જ નહીં એમ કરીને નથી કહેવામાં આવ્યો. કેમ કે માત્ર એકલા અધ્યાત્મશાસ્ત્ર કે દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરે, સમયસારનો જ એકલો અભ્યાસ કરે અને બીજા શાસ્ત્રનો જો અભ્યાસ ન કર્યો હોય તો એને એમ જ લાગે કે આત્માનું સ્વરૂપ તો શુદ્ધ જ છે, નિર્મળ જ છે, બીજી કોઈ વાત છે જ નહીં, એમાં કોઈ દયાદાન વ્રત તપ આ બધું કોઈ આવતું જ નથી, શુભ ભાવ છે એ તો છોડવા લાયક છે એમ જ એ બધી વાત કરે. પણ હવે એની દશા કેવી છે? વર્તમાનમાં કેવી દશા છે? વર્તમાનમાં એવી કે શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એવું તો એને પ્રગટ થયું નથી, એને તો બધું જ રાગ દ્વેષ બધું પડ્યું છે. તો એવા જીવને શું થાય? તો પછી સ્વચ્છંદતા આવે, સ્વચ્છંદતા આવે અને પછી પડવાનું કારણ થાય એ સમ્યક દર્શન પણ પ્રગટ ન કરી શકે. તો એને સમજાવ્યું છે કે જે અધ્યાત્મના શાસ્ત્રો છે એની અંદર જે કહેવામાં આવ્યું છે એ બરાબર કહેવામાં આવ્યું છે, પણ ત્યાં અપેક્ષા નિશ્ચયની અપેક્ષા છે અને એ વખતે દ્રષ્ટિનો વિષય આત્મા છે એ દર્શાવવો છે એટલે એમ કહેવામાં આવ્યું છે. એને તું સર્વથા એકાંતે એમ માની ન લઈશ કે વ્યવહારને છે જ નહીં, વ્યવહારને તદ્દન અસત્ય છે એમ નહીં માની લેતો. વ્યવહાર નહીં છે, વ્યવહાર નહીંનો વિષય પણ છે, પણ ત્યાં એ નથી બતાવ્યું, ત્યાં નિશ્ચય નહીંનો વિષય છે એને મુખ્ય કરીને વાત કરી છે. જો તું એને બદલે ચરણાનુયોગના કોઈ શાસ્ત્રનો અભ્યાસ કરે તો એની અંદર તને એ વ્યવહાર નયને પણ દર્શાવ્યો છે, બરાબર દર્શાવવામાં આવ્યો છે. એટલે એવો વ્યવહાર નયનો વિષય છે કે ત્યાં વ્યવહાર નયના વિષયને ગૌણ કરીને દર્શાવ્યો છે, અભાવ કરીને નથી દર્શાવ્યો. એટલે કે છે જ નહીં, કોઈ વ્યવહાર નયનો વિષય જ નથી એમ નથી કહ્યું. એટલે આ ભૂલ કરવી નહીં એમ અહીંયા દર્શાવ્યું છે. તો આ વાક્ય ને આ વાત કોને માટે છે કે જે માત્ર સમયસાર જેવા અધ્યાત્મ દ્રવ્યાનુયોગના ગ્રંથનો અભ્યાસ કરી અને એ જેમ માની રહ્યા છે કે આ જગતમાં બીજો બધો જે કંઈ વ્યવહાર છે એની સાથે ધર્મને કંઈ સંબંધ છે જ નહીં, દયા દાન વ્રત તપ એ બધું નકામું છે, એ શુભભાવ છે, એ તો છોડવા લાયક છે, બંધનું કારણ છે, આમ માત્ર કહેતા હોય અને એ રીતે એમનું જો પરિણમન હોય ને એમ માનતા હોય કે અમે તો શુદ્ધ છીએ, તો એમને આ કહેવામાં આવ્યું છે કે પ્રભુ જો તું શુદ્ધ હોય, તને ખરેખર સમ્યક દર્શન થયું હોય, તો તારો બારમાં વ્યવહાર પણ એ પ્રમાણે હોય, જે સમ્યક દ્રષ્ટિનો વ્યવહાર આપણે આ અગાઉના પ્રશ્નમાં જે કર્યો એવો સમ્યક દ્રષ્ટિનો એવો વ્યવહાર હોય, તને સમ્યક દર્શન થયું હોય તો. અને જો તું એથી આગળ વધી અને જો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી ચૂક્યો હોય, એટલે શુદ્ધ નિશ્ચય નયનો વિષય ભગવાન આત્મા જેવો દર્શાવ્યો, એવું જો તારું સ્વરૂપ થયું હોય, એવું પરમ શુદ્ધ સ્વરૂપ થયું હોય અને તારો પૂર્ણ શુદ્ધ થયો હોય, તો પછી તારી દશા કેવી હોય? તો પછી તને એવો શુદ્ધ વ્યવહાર હોવો જોઈએ. એટલે એ વાત અહીંયા દર્શાવી છે કે તને એવો વ્યવહાર કાં તો મિશ્ર એવો વ્યવહાર હોવો જોઈએ ને કાં તો તને પૂર્ણ શુદ્ધ વ્યવહાર હોવો જોઈએ, જો તારી જો સમ્યક દર્શન પછીની જો દશા છે તો. એટલે એ વ્યવહાર નયનો વિષય છે, એ વ્યવહાર નયને તું કાઢી નાખે એમ નથી, પણ નિશ્ચય નયને મુખ્ય કરીને કેવો આત્મા છે એ દર્શાવવા માટે, આત્માના સ્વરૂપનું ભાન કરાવવા માટે, એનો ખ્યાલ આપવા માટે થઈ અને નિશ્ચય નયની મુખ્યતાથી વ્યવહારને અભૂતાર્થ અને અસત્યાર્થ કહ્યો છે. પણ તેનો અર્થ એ નથી કે વ્યવહાર નય નથી અને તેનો કોઈ વિષય નથી, એટલે કે સર્વથા કોઈ વસ્તુ જ નથી એમ નથી. તો આ વાત અહીંયા કહેવામાં આવી છે. થોડીક કદાચ અઘરી પડશે પણ ધીરે ધીરે સમજાઈ જશે. આપણે વારંવાર આ વાતને લેવાના છીએ અને તમે પણ હવે એ જ અભ્યાસ રાખો પ્રભુ, વારંવાર આ બધાનો વિચાર કરો, આ વિશે સમજો. આ જ કરવા જેવું છે, જીવનમાં બીજું કંઈ કરવા જેવું નથી, કરવા જેવું માત્ર આ જ છે. આવી અદ્ભુત વાતોને સમજવી અને આપણા માન કસાઈને એ રીતે તોડો. મને સમજાયું છે ને એ વાતને ભૂલી અને જેમ છે તેમ સ્વરૂપનો વધારે ને વધારે અભ્યાસ કરો કે ભગવાન આત્માનું આવું સ્વરૂપ છે અને હું ક્યાં છું, હું અત્યારે મારા સ્વરૂપથી કેટલો દૂર, અત્યારે કેટલો દૂર ચાલ્યો ગયો છું, જે મારું સ્વરૂપ છે એનાથી હું કેમ દૂર ચાલ્યો ગયો છું એનો વિચાર કરવો, કેવી રીતે એ સ્વરૂપમાં જવાય એનો વિચાર કરવો, અધ્યાત્મ શાસ્ત્રનો પણ જેમ છે તેમ સમજપૂર્વક વિચાર કરવો, એની સાથે બીજા શાસ્ત્રો પણ વાંચવા. એમાં આગમનો જયારે અભ્યાસ કરતા હોય ત્યારે આગમમાં બધી જ વાત આવતી હોય છે, નિશ્ચયની પણ વાત આવે, વ્યવહારની પણ વાત આવે, જીવે શું કરવું એની પણ વાત આવે, કેમ કરી અને દશા ઊંચી લઈ જવી એની પણ વાત આવે. અત્યારે અષ્ટપ્રહોળ 900 અધ્યાય રોજ ચાલે છે, બહુ જ સુંદર ગ્રંથ, સુંદર આગમ છે, એમાં બધી જ વાત આવે છે. કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથાઓ છે અને એનો ખૂબ વિસ્તાર પંડિતજીએ કરેલો છે. એ બધું બરાબર વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ સમજાવે છે અને સાથે સાથે માર્ગ પણ બતાવે છે કે જીવે શું કરવું, કેવી રીતે કરવું, એ બધું એમાં આવે છે. તો આજે આપણે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો પૂછો. જે કંઈ કરીએ ભલે થોડું કરીએ પણ બરાબર થાય, એમાં દ્વિધા ન રહે અને બીજું એને મૂકી દેવાનું મન ન થાય એવું થવું જોઈએ, એમાં વધારે ને વધારે રસ પડવો જોઈએ. અને પછી એ આપણે આપણા જીવનમાં કેવી રીતે લઈ જઈએ છીએ, સમયે સમયે આપણને એટલી જાગૃતિ વર્તે છે કે આ જે કંઈ થઈ રહ્યું છે એ બધું ક્ષણિક છે, થોડા સમય માટેનું છે, મારી સાથે જે કોઈ સંયોગો જે છે એ થોડાક વર્ષો પૂરતા એ બધા સંયોગો છે, કે તે કાયમ રહેવાવાળા સંયોગો નથી, કાયમ રહેવાવાળું તો મારું પોતાનું સ્વરૂપ છે. આવો વિચાર તમને સમયે સમયે પછી આવવો જોઈએ, એવી જાગૃતિ આખો દિવસ રહેવી જોઈએ. ધર્મ જુદો અને જગતના કામો જુદા એમ જો કરવા જશો તો મુશ્કેલી પડશે. જગતના કામો કરીએ ત્યારે પાછા જ એવા રાગી દ્વેષી થઈને જો કરતા હોઈએ તો સમજવું કે આ સ્વાધ્યાયનો કોઈ અર્થ નથી. આ સ્વાધ્યાયને લીધે થઈને એટલા તો આપણે કુણા પડીએ, એટલા તો ભીંજાઈએ કે જેથી જગતના બધા વ્યવહાર કરતા હોઈએ એ જ વખતે પણ આપણને એટલી ઉદાસીનતા વર્તે કે જે વ્યવહારમાં કંઈ પણ આપણી ઈચ્છાથી વિરુદ્ધ થાય તો આપણને દ્વેષ ના આવે, એટલું તો થવું જોઈએ. આપણી સાથે જે લોકો કામ કરે છે, આપણે જેમની સાથે કામ કરી રહ્યા છીએ, જે આપણા સગા સ્નેહી સંબંધીઓ છે, એ બધા તરફ, એ બધા ભગવાન આત્મા છે, એવો એક ભાવ જો કેળવવામાં આવે તો પછી દ્વેષ ભાવ તો ઓછો જરૂર થઈ જશે. અને રાગની જગ્યાએ એ સ્નેહ બીજા પ્રકારે થશે, વાત્સલ્ય, ધર્મ વાત્સલ્ય રૂપ સ્નેહ પ્રગટ થશે. રાગ ઘટી અને રાગને બદલે એનું સ્વરૂપ ધર્મ વાત્સલ્ય રૂપે એ લેશે અને દ્વેષ ઓછા થશે. જગતના બધા જીવોને ભગવાન આત્મા સમજવા અને જે કંઈ કાર્ય થાય એ બધાને સંયોગ સમજવા, પૂર્વે જે કંઈ કર્યા છે ભાવ, એ ભાવને લઈને અત્યારે એવા સંયોગો પ્રાપ્ત થયા છે તો થયા છે, એ પૂર્વના ભાવને લીધે થઈને એ સંયોગો પ્રાપ્ત થયા છે. હવે એવા ભાવ કરવા નથી, માત્ર શુદ્ધ ભાવમાં જવું છે, અને શુદ્ધ ભાવમાં નથી જવાતું તો શુદ્ધ ભાવને અનુરૂપ એવી વિચારણા થાય, એવું મનોમંથન થાય, બીજું શું કરવાનું છે. દિવસ આખો એ જ વાત હોય, બીજી કોઈ વાત હોય નહીં પ્રભુ. તો આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. જય જીનેન્દ્ર.